શાસ્ત્રમાં એટલા માટે પેલા તાંદુલિયા મત્સ્યની વાર્તા કીધી છે. બોલો, મગરમચ્છ ની પાપણ ઉપર બેઠેલો મગરમચ્છ પાણી પીએ છે અને માછલા કાઢે છે, ખાય છે. હું જો હોઉં તો એકે છોડું. ભાવ કરીને આ જીવે અનંતાનું બંધી માંગે છે. ખરેખર તો ક્રિયાથી કઈ કરતો નથી અને કઈ કરવાની એની તેવળ પણ એવું એનું સંગ્રહણે નથી, એવી એની તાકાતે નથી, એવી એની હેસિયતે નથી, અને છતાં અનંતાનું બંધી કર્મ માંગે છે. આ આખો કર્મબંધ ની વ્યવસ્થા જૈન દર્શનમાં ભાવધારા ઉપર કીધી છે. અંતર પરિણામની ધારાથી છે કે બાહ્ય દેખાવથી છે. બેઝિક તત્વ આ વિવેક, આ વિતરાગ માર્ગનો આ વિવેક કે ભાઈ બધું જ કર્યું હશે, ભાવ ખોટા હશે તો એ બંધનું કારણ થશે કે મુક્તિનું કારણ થશે. તો સંવર પણ આશ્રવ થાય, આશ્રવ પણ જ્ઞાનીઓ ધોરી માર્ગ બતાવ્યો છે કે ભાઈ તારે જમવું હશે તો આ બધા સંસારના 57 પ્રકારના આશ્રવ છે અને એની સામેની પ્રતિક્રિયાઓ આ બધી છે, એ બધા સંવર છે. 42 પ્રકારના સંવરની આરાધના કરો. અષ્ટ પ્રવચન માતા, પંચ મહાવ્રત, 10 લક્ષણી ધર્મ, આ બધું આચર, ભાવ સાથે આચર. કેમ કે એક ઓલા આશ્રવને રોકનારા પરિબળ છે. પણ તારો ભાવ ન હોય તો માત્ર ક્રિયા બદલ કરવાથી કામ થાય કે આ ક્રિયા છે આશ્રવની છે. હું મારા ઘરમાં છું, એ આશ્રવ છે, અને હું અપાસરે જાઉં છું, એ સંવર છે, અને અપાસરામાં જઈ અને ગામ આખાની નિંદાને પંચાત કરે તો એ સંવર છે. વિવેક નથી, ઉગ્યોનો અંશ એને આશ્રવ સંવરના 9 તત્વો છે. એ 9 તત્વની પ્રાથમિક સમજ આ ધોરી માર્ગ છે. પણ ધોરી માર્ગ વિવેક સહિત આચરવાનો કે વિવેક વિના આચરવાનો, મતાગ્રહથી આચરવાનો, સાંપ્રદાયિક આગ્રહથી આચરવાનો, સ્વચ્છંદથી આચરવાનો? વિવેક શૂન્યતા આવી કે માર્ગ ગમે તેવો ઉત્કૃષ્ટ હોય તો સૌ સાધન સાધન એટલે ખોટું નથી લીધું. એને આ જે કઈ કીધા યમ નિયમની 4 ગાથામાં એમાં એક ખોટું સાધન નથી. કારણ શું? અબ ક્યોં ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે, બિન સદગુર કોયન ભેદલ હે મુખ આગલ હૈ કહ બાત કહે. કઈક બાકી રહી જાય છે, કઈક બાકી રહી જાય છે, કછુ ઓર રહા ઉન સાધન સે. હે જીવ, તો શું બાકી રહી જાય છે કે સદગુરુના શરણે જ આ સાધન સ્વચ્છંદ રૂપી અંધત્વના કારણે આ જીવને શું બાકી રહે છે તે સમજાતું નથી. એટલે વિવેકનો એકે અંશ પ્રગટ્યો નથી. એટલે ત્યાંથી છે કે તું સદગુરુનું શરણ. આ 20 દોહરામાં કે પ્રભુ હું તો બધું કરી શકું છું, મેં બધું કહ્યું છે પણ પરિણામ નથી આવ્યું, એટલે આજે હવે એ સમજવા આવ્યો છું, માટે હું તારા શરણે આવ્યો છું. હે નાથ, એવી કૃપા કર કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે અને મને હવે મારી કોઈ ગતિ દેખાતી નથી. માટે હે પ્રભુ, હે પ્રભુ શું કહું એમ કહીને સવૃતાંત શરૂ થાય છે. એટલે કહે છે પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાર દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. કેવી વાત, પ્રભુ પ્રભુ લય લાગી, લય લાગવી જોઈએ જીવનની અંદર, પણ અહીંયા તો સંસારના સુખની લાય લાગી છે. લય નથી લાગી, ભૌતિક સુખોની બળતરા જાગી છે. આ લઈ લઉં, તે લઈ લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં, અહીંથી વધારે મળશે, અહીંયાથી વધારે મળશે, આમ કરવાથી વધારે લાભ થશે, લાય લાગી છે. ભૌતિક સુખની પાછળ લાય લાગેલો આ જીવ એ પગ વાળીને બે. અને અહીંયા જ્ઞાનીઓએ જુદી વાત કરી કે લાય નહીં પણ લઈ લાગવી, અને કેની લઈ લાગવી જોઈએ? પ્રભુ, હે પ્રભુ, તારા નામની લઈ લાગી લે. અને પડ્યો ને સદગુરુ, તને પામવા માટે સદગુરુ જે છે એના પાયમાં હું પડ્યો નહીં, દીઠા નહીં, નિજ દોષ હતો. અને મારા દોષ જે આવા અનંત હતા અત્યાર સુધી એ ક્યારે મેં જોયા નહીં, તરી એ કોણ ઉમાય? આ જો ત્રણ વસ્તુ નથી તો કયા ઉપાયથી હું કરીશ? તને મેળવવાની મને કોઈ ઈચ્છા નથી, તને પામવા માટે સદગુરુનું શરણ જોઈએ એ મેં લીધું, અને મેં મારા દોષને જોયા નથી. હવે તું કે હવે આ જગતમાં કયો ઉપાય છે કે મને આ ભવસાગરથી પાર કરું? કોઈ જીવને પરમાત્માને લઈ લાગવી, પેલા જિજ્ઞાસા જાગવી જોઈએ. પ્રભુ પ્રત્યેની આવી લઈ લાગે જેમ રાતના ભજન શરૂ કરે, ભજની કોઈ આવ્યા હોય અને બરાબર જામે એનું લય પડે. એ 10 વાગે લય હોય તો સવારના 4-5 વાગ્યા સુધી ભજન પૂરા થાય ને ત્યાં સુધી લય એક જ હોય. એ કોઈ આત્માનો લય હોય, કોઈ સદગુરુનો લય હોય, કોઈ સંતત્વનો લય હોય. એક થીમ પકડાઈ જાય, એવી થીમ પકડાઈ જાય કે ભજન બદલાયા કરે, શબ્દો બદલાયા કરે, રચનાઓ બદલાયા કરે, અને વાત એક નહીં કરે. જે 10 વાગે પ્રારંભ થયો હોય એ પ્રારંભ 5 વાગે પૂર્ણાહુતિ કરે ત્યારે એ પણ એની અંદર નું કહેશે. હવે છેલ્લું આનું ઉત્કૃષ્ટ વાત તમને કહું છું, લય કેવી જાય જીવનમાં? આવી લય પ્રભુ કે બધા જ પ્રકારના ઉપક્રમ કરે, વ્રત કરે, તપ કરે, જપ કરે, ક્રિયા કરે, બધે જ કરે, પણ એની લય શું છે? પ્રભુને પોતાના આત્મ સ્વરૂપને પામવાની જેને લય લાગે છે, પોતાના પરમાત્મા સ્વરૂપને પામવાની જેને લય લાગે છે, આવી લય લીનતા જેના જીવનમાં જાગી છે એને છેલ્લે તો એ જ આવી ઉભી રહી. એમાં ઉત્કૃષ્ટપણું જ આવે. લયની અંદરની એક હિસાબ છે કે લય જયારે શરૂ થાય ત્યારે લય સંગીતની અંદર જેમ આમ રાતની પોર જામતી જાય, આમ અંધારામાં ચોસલા પડેલી રાત જામે તે સમયે લય જામતું જાય, ઉત્તરોત્તર ઉત્કૃષ્ટપણાને પામે. એમાં જે વચમાં નબળું પડે તો બંધ કર્યો, ત્યાં જ ભક્તિ અવસ્થામાં થાય છે. કારણ કે લય તૂટી ગયો, વિક્ષેપ એમ આ પોતાના સ્વરૂપને પામવાની લય, આ પ્રભુ કહેતા પ્રભુને પામવાની લય. કારણ કે જીનને પામવા છે એ પોતાને જે આનંદ ઘરને લઈ લાગી છે, જે લઈ આત્માને પામવા માટે 24 તીર્થંકરના સ્તવન કરીને આનંદ ઘરની લઈ કે એવી એક રસ્તા, એવી એક રીત, આવી લઈ પ્રભુને તો પીછે એ છેલ્લે મહાવીર સ્વામીના સ્તવનની અંદર કે વીરજીની ચરણે લાગુ વીરપણું તે ઋષભજીને સોના પ્રીતમના પ્રેમથી શરૂ કર્યું સંસારને. મને મને મારો ધણી હોય તો ઋષભદેવ જેવો ધણી જોયો કે રીઝ્યો સાહેબ સંગ્રહ પર્ય, એ કદાચ મારાથી એક વાર જો પ્રસન્ન થઈ ગયો તો હવે કોઈ બી મારો સંગ છોડે નહીં. આપણો સાહેબ તો રીઝ્યો કરો, ખીચ્યો કરો, ખીચ્યો કરો, ત્યાં સુધી ન બોલ્યા મોઢું ચડાવે પર. કારણ કે મારો સાહેબ તો હવે રીઝ્યો નથી, ખીચ્યો છે. એટલે ઓલે કે હવે રીઝ્યો ક્યારે થાય તો એને ભાવ તું બનાવું કઈ. આ ઋષભદેવની ઓળખાણ આપે છે ભાંગે સાદી અનંત, એની શરૂઆત થાય અનાદી નથી પણ સાદી, એની શરૂઆત થાય પણ એનો અંત આવે. આનંદ ગણજી કહે છે ભાંગે સાદી અનંત, આ તો સાદી અનંત નો ભાંગો છે, શરૂઆત થવી મુશ્કેલ છે પણ શરૂઆત થાય તો આ સાહેબ હવે તને છોડીને ક્યાંય જાય નહીં. કારણ કે એને તારો હાથ લઈ ગયો છે, ક્યાંથી છોડો? કેવી એવા ઋષભ જીનેશ્વર ને મારો તો સાહેબો છે, પ્રીતમ મારો. કોઈ કે શું ગીત ગાયા છે આનંદ, તમે વળી આ સંસારમાં ક્યાં પડી ગયા? આવું આવું ભજનમાં અમારો તો માત્ર નિશ્ચય આત્મા, આત્મા કેવો છે આમને તેમને બે ચાર સમય સાથે કથા ઠોક એનું વિદ્વતા હતા. હવે રેવા દે ને ભાઈ, તને હજી સંસારમાં પેલું પ્રભુ પ્રેમ છે ખબર નથી. પ્રભુ પ્રત્યે જેને પ્રીતિ નથી થઈ એ પ્રભુને શું પામવાના?
આત્મ સ્વભાવ અગમ્ય તે
अवलंबन आधार, जिन पद थी दर्शावियो ते स्वरूप प्रकार। आत्मा पांबो छे ने ए अगम्य छे, जिनेश्वर नो अवलंबन छे ए पूर्ण अने प्रगट स्वरूप छे। एने पकड़ी ने तू चालीस तो जिनेश्वर ना स्वरूप थी ए आत्मा ने पांबवानो छे। कारण के जिन पद थी दर्शाव्यो आत्मा पण परमात्मा ए केवी रीते बतायो आपणने ज्ञानीओ ए कया धर्म थी बतायो? जिनेश्वर। कारण जिन पद निज पद एकता, भेद भाव नहीं काय, लक्ष थवानी तेहनो कहा शास्त्र सुखदाय। आ जीव पोतानुं आत्मपद अगम्य छे एमने नहीं मळे, अमूर्त छे, अरूपी छे, एवा आत्मपद ने जिनना स्वरूपनी अंदर आ प्रगट आत्म स्वरूप छे, एवो प्रगट आत्म स्वरूप जिन पद थी दर्शावी तेह स्वरूप प्रकार। मारो आत्मा केवो छे प्रभु? तो जेवो जिननो आत्मा छे एवो ज मारो छे। एटले ज कृपाणदेवे कह्युं કે સ્વરૂપનું કારણ અને ધ્યાનનું કાર્ય એ પ્રતિમા, એનાથી લોકો લાખો ગાવ વિમુક્ત થયા। કોઈ ને કોઈ કારણે જીવ ક્યાંથી ભાગે છે, મતના આગ્રહમાં પકડાઈ જાય, તો આ પ્રતિમા છે જીન પ્રતિમા, જીન સારથી સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે હો। જ્ઞાનીઓ દેવચંદ્રજી મહારાજ, યશોવિદેજી મહારાજ, આનંદગંજી મહારાજ, બધા લોકોએ પણ કેવું કે કયોય પ્રમાણ આપીએ, આગમના પ્રમાણ આપીએ, ઇતિહાસ પ્રમાણ આપીએ, પરંપરા પ્રમાણ આપીએ, જેની પ્રતિમા એ સ્વરૂપનું કાર્ય છે અને ધ્યાનનું કારણ છે એ અપ્રમત્ત ગુણસ્થાન। કારણ કે પોતાનું આત્મ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ પૂર્ણપણે અને પ્રગટપણે આ જગતની અંદર હોય તો તે સ્વશરીરી અરિહંત પરમાત્માના સ્વરૂપમાં છે। એટલે ભગવાન કુંદકુંદાચાર્યજી કહ્યું, જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે। મેં તો જીવ તો પહોંચી મૂંઝાઈ જાય, પરંતુ જે અરિહંતને ગુણથી દ્રવ્યથી ને પર્યાયથી જાણે છે એ સ્વશરીરી પરમાત્માને જાણે છે, એટલે જ સિદ્ધપદની ઉપાસના કરી શકે છે। તો આવું કૃપાણદેવ એને બીજા સ્વરૂપમાં કહ્યું કે જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં, કાંઈ ભેદભાવ નથી। જીન પદની આરાધના કર, જીનની પૂજા કર, જીનની ભક્તિ કર। આ જીનની ભક્તિથી, જીનની પૂજાથી, જીનની આરાધનાથી જીન થઈને જીન આરાધે તે સહી જીનવર હોય। અદભુત વાત જ્ઞાનીઓ કીધી, મર્મ પકડાય નહીં અને પછી તો મતભેદના ભાંગામાં જીવ એવો ફંટાઈ જાય કે મૂળ માર્ગ ખોવાય, મૂળ માર્ગ। એટલે એણે કહ્યું કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, અધમાધમય અધિકોપતે સકલ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું। સ્વ આલોચનામાં કહેતા કહેતા કે છે, હે પ્રભુ, આખા જગતના વિશે વિચાર કરું છું તો એમાં સૌથી અધમમાં અધમ હોય તો? કારણ કે પોતે ખોટું સમજે અને જે સમજે એનું અભિમાન, પોતાની સમજણ મિથ્યા અને મિથ્યા સમજણને જે અભિમાન કરે એ જગતમાં અધમમાં અધમ। ખોટું સમજે તો હજી અધમ, ખોટું સમજે તો અધમ કે ભાઈ હજી મને પૂરેપૂરી સમજણ થઈ નહીં, પણ ખોટું સમજે એનું અભિમાન કરે કે હું સમજું જોઈ જાય તો એને શું કહેવાય? અધમ। અધમાધમ કોને કહેવો? તો કે જેની મિથ્યા સમજણ છે અને એ સમજણ માટે જેને અભિમાન વર્તે છે એટલે એને સાચું સમજવાનો કોઈ અવકાશ રહેતો. જો હું ખોટું સમજુ છું, ભાઈ મને ધર્મની ખબર નથી, મને આ પરમ તત્વ શું છે એની ઓળખાણ નથી, ભાઈ આપણને આ સંસારથી કેમ પાર કમાઈ આવડતું નથી, ભલે સંસારનું દુઃખ છે, સંસારથી કંટાળી ગયા છે, બધું બરોબર, પણ મને આમાં આજે કઈ રસ્તો સૂચતો નથી, મને માર્ગ મેળવ્યો, અથવા તો અમે તો એમ સમજીએ છીએ કે આવું રહેવું ને બધાને સુખી કરવાને ખાવું પીવું ને હવે આનંદમાં રાખવા એ ધર્મ છે, ભલે ખોટું છે, ખોટું સમજેલો કોઈક દિવસ માર્ગ ઉપર આવવાની સંભાવના છે. પણ મિથ્યા સમજણ વાળાનું અભિમાન કરે કે હું સમજુ છું એ જ પૂરેપૂરું છે, તો એને શું કહેવાય? એને કહ્યું જ્ઞાનીઓ આ અધમાર્ગ. કેમ કે નિવૃત્ત થવા માટેનો હવે એક અવકાશ રહ્યો. નો ડોર ઇઝ ઓપન નાઉ, ઇઝ ક્લોઝ. બસ એને નક્કી કરેલી પોતાની મિથ્યા સમજણ વિશે જે પોતે અભિમાન કરે છે, આવું અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં, તો પ્રભુ આનાથી જગતની અંદર કોણ બીજો, આખા જગતમાં મારા જેવો આવો કોઈ અધમાધમ નથી. આજ સુધી હું આવું ખોટું સમજીને જ આ મારા છે. આ પહેલી વાર પણ હું કહું છું કે હવે હું કઈ જાણતો પરમ કૃપાળુ દેવેન્દ્ર કે સત એ કઈ દૂર નથી, અને સતને જેને પામવું છે એના માટે એનો માર્ગ કયો છે સતને પામવાનો? તો કૃપાળુ દેવે કહ્યું કે પેલા સર્વપ્રથમ હું કઈ જાણતો આવો નિશ્ચય કરવો જોઈએ. કૃપાળુ દેવ કહે છે કે અજ્ઞાનનું આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત છે, કલ્પનાથી પર છે. માટે જેને પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરો. આપણે અધમાધમ અધિકો પતિત કે પહેલા હું કંઈ જાણતો નથી, જેને પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે સતને તેણે પોતે કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. તો અધમાધમ અધિકો પતિ સફળ જગતમાં એણે પોતાનું મૂલ્યાંકન કરીને કીધું કે બીજા જેવા હોય તેવા, પણ મને પોતાને આ પ્રકારનું, હું તો એક તો મારી ખોટી સમજણ હતી અને સમજણ દૂર ન થાય એવું મારું અભિમાન હતું. એટલે કહે છે કે હે પ્રભુ, હું તો અધમાધમ છું, માત્ર અધમ નથી, માત્ર અધમ પણ અધમાધમ છું, સકળ જગતમાં એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. આવો નિશ્ચય જ્યાં સુધી જીવની પોતાનો ન થાય કે મારી સમજણ કામ આવેલી નથી, મારી સમજણે તો અત્યાર સુધી અનાદિનું પરિભ્રમણ થવા સિવાય શું થયું, મારી સમજણથી મારા ડાપણથી સંસારના અનંત સંસારનું અનંત પરિભ્રમણ, અનંત ઉદગલા પરાવર્તન કર્યું અને સરવાળામાં દુઃખ પામવા સિવાય શું થયું, પામ્યું દુઃખ, જન્મ મરણના ચક્કર ચડ્યા નહીં, તો દુઃખનું મૂળ એ જન્મ જરા મરણ હતું, સર્વ દુઃખોનું અત્યંત ક્ષય કરનારો એ દુઃખનું મૂળ છે, એ તો બહુ ભ્રમણ છે, પરિભ્રમણ છે. તો પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ યથાવત ઉભા, પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ એ યથાવત ઉભા છે, જે કારણે પરિભ્રમણ થાય એને સ્ટોપ ગણો. જ્ઞાની કહે છે કે તો પછી આવો નિશ્ચય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સાધન શું કરવાના છે. પરી પરી તુજ પદ પંકજે, પરી પરી માગુએ, સદગુરુ સંત સ્વરૂપ તું એ ગ્રહણા કરી રે. વિશ દોહરાને સમાપ્તિ દે, આખા વિશે વિશ દોહરાના પદના સાર રીતે પ્રમુખ પણ દે. આ છેલ્લા દોહરાની અંદર સાધક જે કરવાનું છે, જે ભૂમિકામાં આવવાનું છે એ અદભુત રીતે બતાવે છે કે હે પ્રભુ, હું તારા શરણે આવ્યો છું, થાકીને આવ્યો છું, મારું કોઈ જાપણ કામ આવ્યું નથી, મારી એક પણ સમજણ કામ નથી, અનંતકાળથી તારા ભાન વિના હું રખડ્યો છું, એક પણ ગુણ મારી પાસે નથી, સ્વધર્મનો કોઈ સંચય નથી, અન્ય ધર્મની કોઈ નિવૃત્તિ નથી, કોઈ અનભગત નથી, ઉદાસીનતા નથી મારી, કોઈ પણ પ્રકારનું જેને કહીએ કે આ બધા સાધન કર્યા એ બંધનરૂપ થયા છે, આવી દશાથી ભટકતો ભટકતો તારે શરણે આવ્યો છે, કારણ કે તું એક જ કરુણાનો અવતાર છે, નિષ્કારણ કરુણા એ જ તારું ચરિત્ર છે, એ જ તારું પ્રગટ લક્ષણ છે, અને એની પાસે હું આવ્યો છું ત્યારે એને ફરી કહે છે, હે પ્રભુ, આ તારા પદ પંકજમાં, તારા ચરણ કમળમાં આ નમસ્કાર કરી કરીને મારે માગવાનું છે તો શું માનવું છે, શું માગવું છે? હવે છેલ્લી કડીની અંદર અદભુત એવો પરમાર્થના માર્ગનું કૃપાળ દેવું, એક પ્રતિનિધિ સદગુરુ સંત સ્વરૂપ તું જ, કોને વિનંતી છે? પ્રભુ ઉત્કૃષ્ટ છે, પરમ ચૈતન્ય જગતનું પરમ તત્વ છે, એ કે છે કે આખરે એ કેનામાં છે? સદગુરુ સંત અને સ્વરૂપ એ શું છે? એ બધું તારું સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી, જીન પદ નિજ પદ એકતા, કૃપાળુદેવ 254 માં કહ્યું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ રાખવી તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, સદગુરુ છે એ જ જીવને માર્ગ પ્રમાણ રાખે છે, એટલે જ ભગવાને કહ્યું અરિહંતના ઓળખાણથી સિદ્ધ પદની આ જગતના જીવન ઓળખાણ, અરિહંતના આચાર્ય ઉપાધ્યાય સાધુ આ પંચ પદ અને બે દેવ દશાના પદ એની અંદર આ જેને સદગુરુનું સ્વરૂપ છે એમાં આમાં કઈ ભેદ નથી, પરમ કૃપાળુ દેવે 837 ના પત્રમાં કહ્યું કે એ સર્વ વિરતિધારી પંચ મહાવ્રતધારી એ સદગુરુ એ છઠ્ઠે ગુણ સ્થાનકે વર્તતો હોવા છતાં 13માની ઝંખનામાં જ એની વર્તના છે, માટે તેનો કહેલો બોધ એમાં કોઈ પણ પ્રકારનો દોષ સંભવતો નથી, આનું સ્વરૂપ મને આ એકતા સમજાવી દેવી જોઈએ કે સદગુરુ સંત છે જગતની અંદર જે સતને પામેલા છે, એ સંત આ બધા જગતની અંદરની સંત પ્રતિભાવો અને આ સદગુરુ છે એ બધા, હે પ્રભુ હું એને તારું જ સ્વરૂપ કરું, તારાથી એને જુદા ગણું નહીં, પણ એથી વિપરીત તને પામવા માટે એના દ્વારા જ એના શરણાપંથી મને તને પામી શકાશે, કારણ જીન પ્રવચન દુરે ગમ્યતા આકે પતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુખદ અને સુખદાન, પ્રભુ ક્યારેક તારું પ્રવચન એ નિષ્ઠાને તારો બોધ છે કે તો દુર્ગમ છે, કદાચ મારી મતિ કલ્પનાથી સમજાય નહીં, પણ અવલંબન શ્રી સદગુરુ સદગુરુનું અવલંબનથી સુખદ સુગમ અને સુખદ અને સુખખામ સુગમ અને કારણ કે એ સદગુરુથી તો મને તારો માર્ગ સ્પષ્ટ સમજાય છે, તો મને પ્રભુ તારું સ્વરૂપ એવું પાછું મારું સ્વરૂપ પ્રગટાવનાર જો કોઈ હોય તો તે કોણ છે? આવો સદગુરુ એ તારું જ સ્વરૂપ છે, સંત છે એ તારું જ સ્વરૂપ છે, એમાં મને કોઈ ભિન્ન બુદ્ધિ ન થાય, જ્ઞાનીઓ પ્રત્યેની અભિન્ન બુદ્ધિ એને સંકેત કરે છે, જ્ઞાની પુરુષનો નિશ્ચય એને સંકેત કરે છે, તીર્થંકરના સમવસણમાં રહેલા જીવોને સંકેત હતું તો કે છે એને જીવા જીવનું જ્ઞાન હતું માટે સંકેત નથી કર્યું, પણ આ પુરુષ સાચા છે, આપ્ત પુરુષ છે, તે જેમ કહે છે તેમ જ મોક્ષનો માર્ગ છે, તે જેમ કહે છે એવું જ આત્માનું સ્વરૂપ છે અને તેઓ મોક્ષ માર્ગના સાચા ઉપદેષ્ટા છે, આવી શ્રદ્ધા જે જે જીવોને ભગવાનના તીર્થંકરના સમવસણમાં થઈ આ બધા જ જીવોને સંકેત થયું છે, કૃપાળુ દેવે પણ એ વાત સદગુરુના સાનિધ્યમાં કહી છે કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ સમકિત તેને આખ્યું કારણ ગણી પ્રત્યય, આવા જીવને સમકિત છે જેણે પોતાનો સ્વચ્છંદ મત એનો આગ્રહ દુરાગ્રહ કદાગ્રહ આ બધા મૂકી દીધા છે, અને આ પરમ પુરુષોએ જે નિરૂપિત કરેલો એવો વિતરાગ માર્ગ સનાતન શાશ્વત અને મૂળ માર્ગની શ્રદ્ધા જેને કરી છે અને એ શ્રદ્ધાની અંદર દોઢ નામ જે સદગુરુ છે એ સાક્ષાત પ્રભુ તારા સમાન જ છે, મને એમાં તારામાં કોઈ ભેદ ન આવે, કોઈ ભેદ જગતની અંદર મને સંતો જ્ઞાની સત્પુરુષ સદગુરુ આમાં કોઈ પણ જાતનો અને તારામાં ભેદ ન આવે, આવો અભિન્ન દ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ તારામાં આવે એટલે કૃપાળુ દેવે પત્રમાં શરૂ કર્યું છે મહાત્માઓને અભેદ ભાવે, મહાત્માઓને અભેદ ભાવે એ જ તારું જીવતું જાગતું સ્વરૂપ છે, તું અશરીરી છે એ સ્વશરીરી છે, પણ જ્ઞાન અપેક્ષાએ એ મહાત્માઓનું સ્વરૂપ સ્વરૂપની અપેક્ષાએ તારું છે, આવો ભાવ મૂક્યો છે કારણ કે એ દ્રઢતા મને કરે છે. આ છેલ્લી માગણી શું છે? આજે જ્યારે ત્યારે જીવ રખડ્યો છે, અનંત પરિભ્રમણમાં એ છૂટો પડી ગયો છે, એ ફંટાઈ ગયો છે, ડાયવર્ઝન અને ડેવિએશનમાં વયો ગયો છે, એનું કારણ એની દ્રઢતા રહી છે. આ દ્રઢતા સદગુરુ સંત સ્વરૂપ તો જ એ દ્રઢતા કરી દે, આવી દ્રઢતા મને આપ જેથી કરીને ફરીથી તારા માર્ગથી હું વિચલિત ન થાવ અને આ માર્ગની અંદર આવવાની, એટલે તારું ચરણ અને શરણ એની ધીરજ ક્યાં સુધી? મરણ સુધી. કયું મરણ? આ દેહનું ના, જ્યાં સુધી સંસારમાં મરણ છે ત્યાં સુધી ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. જો મરણ વિદ્યમાન છે તો મારે તારું શરણ તો જોઈએ, જો મરણ જેથી હું મરણથી પર જાઉ તેથી તારું શરણ ભલે નહીં કહેવા, અને કાં તો જ્યાં સુધી મારામાં ભાવ મરણ છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાખે, આવું ભાવ મરણ જ્યાં સુધી મારામાં છે આ વિભાવ ત્યાં સુધી પણ તારું ચરણ શરણ મારે જોઈએ, આવી ધીરજ મને તું આપજે, આવી દ્રઢતા તું મને આપજે. આવો અદભુત માર્ગ પરમાર્થ માર્ગની પાત્રતાનો પરમ કૃપાળુ દેવ આ વીસ દોહરામાં કરે છે. આ દોહરાની અનુપ્રેક્ષા કરવા માટે મુનિઓને પરમ કૃપાળુ દેવે ખાસ પત્ર દ્વારા ભલામણ કરી છે કે એ મુનિ આ વીસ દોહરાની નિત્ય પ્રતિ અનુપેક્ષા કરશો તો ગુણત્વનો આવિર્ભાવ થશે, ગુણવૃદ્ધિ થશે. એવા વીસ દોહરાનું આપણે સ્વાધ્યાય યથાશક્તિ યથામતિ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.
छूटे धन कौन काम को,
धन छूटे धन कौन काम को,
काय कुकृपण कहावे साच बसत है,
जाके दिल में साच बसत है,
ताकु जूठन भावे,
ताकु जूठन भावे,
आनंद घन प्रभु चलत पंथ में,
अवताई दिए कस तन भाटी
तुच्छता देखाय नहीं तारी ज्योति तरण चम करो रे Oh, my.